જય જીનેન્દ્ર બધાને. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા અને સોલ સાયન્સનો આજે કમ્બાઇન્ડ ક્લાસ છે એ શરૂ કરીએ છીએ. મંગલાચરણ માટે બધા હાથ જોડી લે.
નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
જો પાર્લા પાઠશાળાની અંતર્ગત જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા અને સોલ સાયન્સ બે ક્લાસમાં કો ઇન્સિડેન્ટલી આપણે સાત તત્વની ભૂલ એનો ટોપિક ચાલુ છે. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં પ્રશ્ન નંબર 8 આપણો ચાલી રહ્યો છે સાત તત્વ અધિકારમાં, અને સોલ સાયન્સમાં પણ અત્યાર સુધી સંવર તત્વની ભૂલ સુધીની વાત ચાલી છે. કો ઇન્સિડેન્ટલી બે ક્લાસમાં સેમ જ ટોપિક આપણે પહોંચ્યા છે. આજે નિર્જરા અને મોક્ષ તત્વની ભૂલની ચર્ચા આપણે કરવાની છે. જો થોડુંક રિવિઝન કરીએ છીએ અને પછી આપણે આગળ વધીએ છીએ. સૌથી પહેલા આપણે જોયું હતું તત્વ કોને કહેવાય, જે પદાર્થ છે અથવા જે વસ્તુ છે એનો સ્વભાવ એને તત્વ કહે છે. જે પણ પદાર્થની આપણે વાત કરીએ એના સ્વભાવને તત્વ કહે છે. જેવી રીતના સાકરનો સ્વભાવ ગળ્યો છે, અગ્નિનો સ્વભાવ ઉષ્ણ છે, એવી રીતના સોનાનો સ્વભાવ ચળકાટવાળો ગોલ્ડન કલરવાળો છે, એ જે વસ્તુનો જેવો સ્વભાવ એને તત્વ કહે છે. એવી જ રીતે જીવ દ્રવ્યનો સ્વભાવ કેવો છે, કે પોતાના આત્મામાં જ્ઞાન આનંદ સ્વભાવ, એવો જીવ દ્રવ્યનો સ્વભાવ છે. જીવમાં સ્વભાવથી જ જ્ઞાન અને આનંદ ભરેલો છે. તો જેનાથી આપણા સુખની પ્રાપ્તિ થાય એ આપણું પ્રયોજન. પ્રયોજન શું છે? દરેક જીવને દુઃખથી દૂર થવું છે અને સુખી થવું છે. તો એવા કયા તત્વ જાણવા કે જેનાથી દુઃખ દૂર થાય અને સુખની પ્રાપ્તિ થાય? તો એવા આ સાત તત્વ છે જેને જાણવાથી જીવ પોતાના મોક્ષ માર્ગ પર આગળ વધી શકે છે અને સુખની પ્રાપ્તિ કરી શકે છે. કયા છે આ સાત તત્વ? જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. આમ તો બધાને આપણને નામ યાદ જ હશે, પણ તો પણ ફરીથી એકવાર રિપીટ કરો જેનાથી એકદમ દ્રઢ થઈ જાય. શું છે નામ સાત તત્વોના? જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. જો જીવ તત્વ કોને કહે છે? જે જ્ઞાન આનંદ સ્વભાવી આત્મા છે, જે જાણે છે, દેખે છે અને સુખ દુઃખનો અનુભવ કરે છે, એવો આ પોતાનો આત્મા તેને જીવ તત્વ કહે છે. અને એની બદલે આ શરીરને જીવ માનવું, શરીરમાં પોતાપણું કરવું, આ પદાર્થો મારા છે એમ કરીને અન્ય પદાર્થમાં પણ પોતાનો અધિકાર ચલાવડાવવો, એ બધું જીવ તત્વની સત્તા ન ઓળખવાને કારણે જીવ તત્વની ભૂલ છે. ખ્યાલ આવે છે ને? આ હું શરીર છું, હું દુઃખી છું, હું સુખી છું, હું નિર્ધન છું, એ બધું જીવ તત્વની ભૂલ છે. જીવ છે તો એક અમૂર્તિક જ્ઞાનાનંદ સ્વભાવી દ્રવ્ય, અને એની બદલે માનવું એને આ શરીર, આ ઘર મકાન મારા છે એમ માન્યતા કરવી, જેનાથી હું દુઃખી થઈ ગયો, હું નિર્ધન, હું બલવાન, હું મનુષ્ય, હું કુરૂપ, હું સુંદર, એ બધું જીવ તત્વની ભૂલમાં આવે છે. પછી અજીવ તત્વ કોને કહ્યા હતા? અજીવ કોને કહેવાય? કે જીવને છોડીને અન્ય પાંચ દ્રવ્ય, સાધારણ રીતે કહીએ તો જીવ દ્રવ્યને છોડીને અન્ય પાંચ દ્રવ્યો. કયા પાંચ? ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. એ પાંચ દ્રવ્યો એને અજીવ તત્વ કહે છે. એ જીવ નથી ને, માટે એને અજીવ કહે છે. બરાબર. ઉદ્વેલ તો જળ પદાર્થ જ છે, પણ બાકીના ચાર આકાશ કાળ ધર્મ અને અધર્મ એ પણ જીવ નથી, માટે એને અજીવ કહ્યા છે, બરાબર. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો એક મારા આત્મા સિવાય મારા સુખનું પ્રયોજન કોઈ અન્ય આત્માઓ સાથે પણ નથી ને. મારા આત્મા સિવાય સુખનું પ્રયોજન, મારા સુખનું પ્રયોજન અન્ય આત્માઓ સાથે પણ નથી, માટે એમને પણ ભેદ વિજ્ઞાન કરવાની દ્રષ્ટિએ એમને પણ અજીવના કોઠામાં નાખી દેવામાં આવે છે. બાકી બધા આત્મા અજીવ થઈ જતા નથી, પણ પોતાનું ભેદ વિજ્ઞાન કરવાની અપેક્ષાએ એમને અજીવના કોઠામાં નાખી દેવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો અજીવ તત્વ કોને કયા? કે જેમાં મારું જ્ઞાન મારું સુખ નથી, તે બધા વિશ્વના પદાર્થો અજીવ છે. હવે અજીવ તત્વની જીવે શું ભૂલ કરી? અજીવ તત્વને સમજવામાં જીવે શું ભૂલ કરી? જે મારો જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા નથી, તો એમાં મારી કોઈ સત્તા ચાલતી નથી. જેમાં મારું જ્ઞાન દર્શન સ્વભાવી મારો આત્મા નથી, અન્ય પદાર્થ છે, તો એ અન્ય પદાર્થ તો અન્ય જ છે ને, બાય ડેફિનેશન જુદા છે ને, મારા નથી, અને એમાં મારો કોઈ અધિકાર ચાલતો નથી. તો આ શરીર ઉત્પન્ન થતા હું ઉત્પન્ન થયો, આ શરીર નાશ થતા હું નાશ થયો, આ શરીર કપાઈ જતા હું કપાઈ ગયો. ખ્યાલ આવે છે ને? એ જાતની જ્યાં અજીવ તત્વને સમજવામાં જીવ ભૂલ કરે છે, એની સત્તાને ઇન્ડિપેન્ડન્ટ માનતો નથી અને મારામાં આમ થયું એમ કરીને માને છે, તો એ અજીવ તત્વની ભૂલ છે. ખ્યાલ આવે છે ને? જ્યાં જીવ તત્વની ભૂલ એટલે જીવને જાણતો નથી, અને અજીવ તત્વની ભૂલ એટલે અજીવને જાણતો નથી. ખરી રીતે જીવની ભૂલ ને અજીવની ભૂલ એ એક જ સિક્કાની બે બાજુઓ છે. ખ્યાલ આવે છે ને? હવે આગળ વધીએ. જીવ અને અજીવમાં તો વિશ્વના બધા જ દ્રવ્ય આપણે લઈ લીધા, તો હવે શું બચ્યું? હવે બચી જીવની શુદ્ધ અને અશુદ્ધ પર્યાયો. ખરેખર જીવનું સુખ દુઃખ, આપણે પ્રયોજન સુખી થવું છે, તો ખરેખર દુઃખ ક્યાં છે? દુઃખ છે જીવની પર્યાયમાં. તો એ પર્યાયના ભેદ પાડીને બીજા પાંચ તત્વ જુદા પાડ્યા. કયા પાંચ તત્વ છે? આશ્રવ, બન, સંવર, નિદ્રા અને મોક્ષ. તો આશ્રવ કોને કહે છે? આશ્રવ કોને કહે છે? જીવના મોહ રાગ દ્વેષ આદિ પરિણામ રૂપ વિકારી પર્યાયને આશ્રવ ભાવ કહેવાય છે. જીવના મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવને આશ્રવ ભાવ કહેવાય છે. અને બંધ કોને કહેવાય છે? બે સાથે જ લઈ લઈએ. જીવના મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવ એને આશ્રવ કહે છે, અને એમાં જે રોકાયેલા રહેવું, એમાં જે જોડાયેલા રહેવું, તેને બંધ તત્વ કહે છે. જો આપણે આશ્રવ અને બંધની પરિભાષામાં હજી બીજા બે તત્વ પણ જોયા હતા, પુણ્ય અને પાપ. જો આશ્રવ એટલે મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવ ઉત્પન્ન થવા, બંધ એટલે એમાં ને એમાં અટકી જવું, જોડાઈ જવું, પુણ્ય પાપના ભાવોમાં રોકાઈ જવું, તેને બંધ કહે છે. હવે આ જ ભાવો આશ્રવ અને બંધ બે પ્રકારના છે, પુણ્ય આશ્રવ અને પુણ્ય બંધ, અથવા પાપ આશ્રવ અને પાપ બંધ. ખરેખર પુણ્ય અને પાપ એ આશ્રવ અને બંધના જ પેટા ભેદો છે. તો પુણ્ય આશ્રવ અને પુણ્ય બંધ એટલે શું? કે જ્યાં જીવના મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવ થાય છે, એ વિકારી ભાવો શુભ ભાવ રૂપ થાય છે, કોઈનું ભલું કરવા રૂપ, કરુણાભાવ રૂપ, અથવા તો દેવશાસ્ત્ર ગુરુની પૂજા ભક્તિ આદિ ગુણાનુવાદ રૂપ એવા આશ્રવ ભાવ થાય છે, તો એને શુભ આશ્રવ અથવા એને પુણ્ય આશ્રવ કહેવાય છે. અને એમાં ને એમાં જીવનું જોડાયેલું રહેવું એને પુણ્ય, એને પાપ આશ્રવ કહેવાય, સોરી પુણ્ય બંધ કહેવાય છે. શુભ ભાવરૂપ આશ્રવ મોહ રાગ દ્વેષના ભાવ એને શુભ આશ્રવ, અને એમાં ને એમાં રોકાયેલા રહેવું એને શુભ બંધ અથવા પુણ્ય બંધ, બરાબર. અને અશુભ ભાવ જે પાંચ ઇન્દ્રિયના વિષય ભોગ અથવા પાંચ પાપ રૂપ જે ખરાબ ભાવો છે, એવા મોહ રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થવા તો એને પાપ આશ્રવ કહે છે, અને એમાં ને એમાં રોકાયેલા રહેવું એને પાપ બંધ કહે છે. બરાબર, આ જાતના આશ્રવ અને બંધ, આશ્રવ અને બંધમાં પુણ્ય અને પાપ એ બે જાતના ભેદ આપણે જોયા. હવે જીવ આમાં શું ભૂલ કરે છે? જીવ આમાં શું ભૂલ કરે છે? જો જે મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવ જીવને દર સમયે થાય છે, તો એ દર સમયે થવાવાળા ભાવથી જુદા કોઈ શુદ્ધ ભાવ પણ છે? આત્માના આનંદમાં જ્યારે જીવ ડૂબી જાય તો એને એવા શુદ્ધ ભાવ, મોહ રાગ દ્વેષથી રહિત, પુણ્ય પાપ ભાવોથી રહિત, એક એવી નિરાકુળ શાંતિ આનંદના ભાવ થાય છે જેને શુદ્ધ ભાવ કહે છે. એવા શુદ્ધ ભાવની એને નજર નથી અને આ મોહ રાગ દ્વેષ આદિ ભાવોમાં જ રોકાયેલા રહેવું ગમે છે, એમાં જ એને રોકાયેલા રહેવું ગમે છે. એ આશ્રવ તત્વની ભૂલ છે. જીવના જે શુભાશુભ આશ્રવ ભાવ થાય છે તો એમાં જ રોકાયેલા રહેવું, એમાં પણ શુભ ભાવમાં રોકાયેલા રહેવું ને અશુભ ભાવને દૂર કરવાની કોશિશ કરવી, નિરંતર શુભ ભાવને કરવાની કોશિશ કરવી, અશુભ ભાવને દૂર કરવાની કોશિશ કરવી, આ જાતના જીવના ભાવો એને આશ્રવ ભાવ કહેવામાં આવે છે. એમાં જ રોકાયેલા રહેવું એટલે કે એમાં ને એમાં ઈષ્ટ બુદ્ધિ હોવી એ જીવની આશ્રવ તત્વ સંબંધી ભૂલ છે. અને બંધ તત્વ સંબંધી ભૂલમાં આપણે શું જોયું હતું કે જેવી રીતના પુણ્ય અને પાપ, જેવી રીતના સોનાની બેડી અને લોઢાની બેડી, બેડી એટલે હથકડી સમજો, કોઈ ચેન, જેવી રીતના સોનાની ચેન હોય અથવા લોખંડની ચેન હોય, જ્યારે આપણને શરીર બાંધી દેવામાં આવે તો સોનાની ચેનથી બાંધેલું હોય કે લોખંડની ચેનથી બાંધેલું હોય, બાંધવાનું કામ તો બેવ સરખું જ કરે છે કે નહીં? એવી જ રીતે જીવ નિરંતર શુભ ભાવમાં જોડાયેલો રહે અને પુણ્ય બંધ કરે, કે પાપ ભાવમાં જોડાયેલો રહે અને પાપ બંધ કરે, પણ બંને જીવને ખરેખર બંધનું જ કાર્ય કરે છે કે નહીં? તો જ્યાં બંધનું જ કાર્ય કરે છે તો જીવ એ પાપો એ પરિણામોમાં રોકાઈને ચાર ગતિરૂપ સંસારમાં જ નિરંતર પરિભ્રમણ કર્યા કરે છે. તો બંધ તત્વની ભૂલ શું હતી? કે જીવ અનાદિકાળથી આ પુણ્ય અને પાપ ભાવોમાં જે જોડાયેલો રહે છે ને, તો નિરંતર જે ઓલા પાપ ભાવ છે એમાં એ રીતે જોડાયેલો રહે છે કે આ નથી કરવા, આ નથી કરવા, આનાથી દૂર હટો, આનાથી દૂર હટો, એને દૂર કરવાની કોશિશ કરે છે. અને જે શુભ ભાવ છે અથવા પુણ્ય ભાવો છે એમાં નિરંતર એ રીતે જોડાયેલો રહે છે કે આ કરવા છે, આ કરવા છે, આ નજીક આવો, આમાં ને આમાં રોકાયેલા રહો. ખ્યાલ આવે છે ને? તો વિશ્વના કોઈ પણ જીવ તમે લઈ લો, આ તો ધર્મની સાથે સંબંધ નથી. બધા જ જીવો પાપ ભાવથી ડરે છે અને પુણ્ય ભાવ કરવા માંગે છે. એટલે આવી ભૂલો, આ સાત તત્વોની ભૂલ એ જીવની, આ મનુષ્ય ભાવની ભૂલ નથી, આવી ભૂલ તો જીવ અનાદિકાળથી કરતો આવ્યો છે. ચારે ગતિઓમાં કોઈ પણ ગતિ કેમ ન હો, જીવ આવી ભૂલ નિરંતર અનાદિકાળથી કરતો જ આવે છે. તો આ આપણે જોઈ બંધ તત્વની ભૂલ. હવે આવો સંવર તત્વ. આપણે લાસ્ટ ટાઈમ ક્લાસમાં જોયું હતું કે સંવર તત્વની ભૂલ જીવ શું કરે છે. પહેલા સંવર તત્વ કોને કહેવાય? કે જે જીવના પુણ્ય પાપના ભાવ છે, મોહ રાગ દ્વેષ આદિ ભાવો છે, એ ભાવોથી હટીને, એ ભાવોથી દૂર થઈને એક પોતાનો જે શુદ્ધાત્મા, જે પોતાનો ત્રિકાળી ધ્રુવ, પર્યાયોથી પણ પાર, એટલે કે પર્યાયને પણ ગૌણ કરી દો, અને જે જીવનો શુદ્ધ સ્વભાવ છે, જેવો સ્વભાવ આપણામાં ને અરિયંત ભગવાનમાં સમાન છે, એવા શુદ્ધ સ્વભાવ પર દ્રષ્ટિ જતા, એનું સ્વરૂપ સમજતા અને એ જ હું છું એવી માન્યતા કરતા જીવનું, જ્યારે જીવ જ્યારે એવા શુદ્ધ ભાવમાં લીન થાય છે, જ્ઞાનથી જાણે છે, ચારિત્રથી લીન થાય છે, તો માન્યતામાં એની માન્યતા બદલાય છે. અનાદિકાળથી જે પોતાને આ શરીર રૂપે, આ પર્યાય રૂપે, આ રાગ દ્વેષ આદિ ભાવો રૂપે માનીને રાખ્યો છે, ત્યાંથી હટીને बस आ शुद्ध स्वभाव मारू स्वरूप छे एवी मान्यता जारे जीव करे छे तो एने अंदरथी ज आनंदनी लहर उठे छे। एने आत्मिक आनंद आत्मानो अनुभव निराकुळ आनंद एवा घणा शब्दथी कहेवामां आवे छे। ए आनंदनो अनुभव करतो एक क्षण जे एक थोड़ा क्षण माटे जीवात्मानो अनुभव करे छे एने शांतिनो अनुभव थाय छे निराकृतानो अनुभव थाय छे एवी अवस्थाने संवर तत्व कहेवाय छे। आ पर्यायनी वातो चाले छे ने आपणे पहेलाज वात थई ने के आश्रव बंद संवर निर्जरा मोक्ष पांच जातनी पर्याय छे। तो जीवनी एवी पर्याय के ज्यां मोह राग द्वेष आदि भावो अटकी गया अने पोताना आनंद मां जीव डूबेलो छे अने आत्माना आनंदनी आनंदनो अनुभवन करी रह्यो छे एवी अवस्थाने संवर तत्व कहेवाय छे। जे आजी चौथे गुणस्थाने तो छ महीनामां एकादवार आवो अनुभव थाय छे, पांचमे गुणस्थाने पंदर दिवसमां एकादवार आवो अनुभव थाय छे अने छठे सातमे गुणस्थाने तो दर अंतर मुहूर्तमां क्षणे क्षणे आवो आत्मानो अनुभव थाय छे। અને એકવાર સાતમાંથી ઉપર ગયા તો સાતિશય અપ્રમત એટલે સાતમાનો સેકન્ડ ભાગ આઠ નવ દસ અગિયાર ને બાર આ બધી જ જગ્યાએ જીવ નિરંતર આત્માના અનુભવમાં એવો ડૂબેલો છે કે એને એની અવસ્થા ઉત્તરોત્તર વધતી જાય છે, આમ ગુણસ્થાનમાં ઉપર જતો જાય છે અને છેવટે અર્યંત પરમાત્મા બની જાય છે। तो जीव ने मोक्ष मार्ग नु पहलू चरण शु के सम्यक दर्शन, अने सम्यक दर्शन एटले शु के पोताना आत्माना आनंद नो अनुभव करवो, आ मोह राग द्वेष आदि भावो बधा साइड पर मूकी देवा अने पोताना आत्माना आनंद नो अनुभव करवो, आवी अवस्था ने संवर कहे छे। शुरुआत ना नीचेना स्थानों में तो क्षणिक अमुक सेकेंड अमुक क्षण माटे अनुभव थाय छे, जेम जेम ऊपर जता એ અનુભવ વધતો જાય છે બરાબર। હવે આવા સંવર તત્વની પરિભાષામાં આ જીવ શું ભૂલ કરે છે કે આ જ નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ જે જીવને થાય છે જેનાથી મોક્ષ માર્ગમાં આરૂઢ થાય છે મોક્ષ માર્ગમાં ચડે છે એવું નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન અને એનો આનંદનો અનુભવ એ આપણે અનાદિકાળથી કર્યો નથી ને। જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે એણે આવો અનુભવ ક્યારેય કર્યો નથી, જે સાદી મિથ્યા દ્રષ્ટિ છે તો પહેલા કદાચ આવો અનુભવ કર્યો હોય પણ હમણાં હવે પાછો છૂટી ગયો છે અને એ જ્ઞાન વિસરાઈ ગયું, હવે એ અનુભવ કેવો હોય એનો સ્વાદ તો આપણને ખબર નથી ને, અંદાજો લગાવીએ છીએ। જેવી રીતના સમજો કે આપણને કોઈ કે ભાઈ ઘીનો સ્વાદ કેવો, પૂજ્ય ગુરુદેવશ્રી હંમેશા ઘીનું એક્ઝામ્પલ આપતા હતા પ્રવચનોમાં કે ઘીનો સ્વાદ કેવો, ઘીનો છોડો કોઈ પણ વસ્તુ લઈ લો એને એનો સ્વાદ કેવો, તો એ સ્વાદ ડિસ્ક્રાઇબ કરી શકાતો નથી, એ તો તમે ચાખો તો જ એના અનુભવથી તમે કહી શકો છો બરાબર છે કે નહીં। એવી જ રીતે આ આત્માના આનંદનો સ્વાદ કેવો, તો જે જીવ એનો અનુભવ કરે છે ચાખે છે એ જ એનું વર્ણન કરી શકે છે। એનું વર્ણન તો પણ થઈ શકાતું નથી, જેવી રીતના ઘીનો સ્વાદ તમે એક્સપ્લેન ન કરી શકો એ તો તમારે ચાખવો જ પડે, એવી જ રીતે આ આત્માના આનંદનો સ્વાદ તમારે ચાખવો જ પડે। શબ્દમાં ભલે આપણે કહીએ અનાકુળ આનંદ, શાંત રસનું ઘોલન અનુભવન, નિરાકુળતા, પણ એ તો બધા ખાલી શબ્દ છે ને, અને એનો એકચ્યુઅલ કેવો સ્વાદ હોય એ આપણને અનુમાન લગાવીએ છીએ। હવે જે જીવ આવો પુરુષાર્થ ન કરતા, જે મોહ રાગ દ્વેષ આદિ ભાવ જે નિરંતર અનુભવમાં આવે જ છે ને આપણને, મિથ્યાત્વ ભાવ, આપણા રાગ દ્વેષના ભાવ, ગુસ્સે થઈ ગયા એવા ભાવ અનુભવમાં આવે છે, લોભ પ્રવૃત્તિ અનુભવમાં આવે છે, માન કશાય અનુભવમાં આવે છે, માયાચારી કરવી કોઈની સાથે એ પણ અનુભવમાં આવે છે, તો આ બધા ભાવો જીવ નિરંતર અનુભવ કરતો એમાં ને એમાં જ રહે છે અને આના સિવાય પેલા નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના ભાવ જે સુખમય ભાવ છે એ કંઈક જુદા છે, એની સત્તા છે અને એમાં આપણે જવું જોઈએ એમ માનતો નથી, એ જીવને સંવર તત્વની ભૂલ રહ્યા કરે છે, જે મિથ્યાત્વ મોહ રાગ દ્વેષ આદિ ભાવોમાં જ, કષ્ટરૂપ ભાવોમાં જ ડૂબેલો રહે છે અને આ સંવર તત્વને પ્રગટ કરવાની કોશિશ નથી કરતો, તો એને સંવર તત્વની નિરંતર ભૂલ રહ્યા કરે છે. બરાબર. ચાલો હવે આજે આપણે આગળ વધીએ છે. નિર્જરા અને મોક્ષ તત્વની વાત આજે આપણે કરવી છે. નિર્જરા તત્વ કોને કહે છે? સૌથી પહેલા જે સંવર તત્વમાં આજે અનાકુળ આનંદ પ્રગટ કર્યો છે, એ અનાકુળ આનંદની હવે જીવને એવી રૂચિ લાગી ગઈ છે, એવો એને ઇન્ટરેસ્ટ એમાં આવે છે. સમજો આપણે એવી એવી કોઈ નવી વાનગી ચાખીએ અને બહુ ભાવે, તો બહુ ભાવે તો વારંવાર ખાવાનું મન થાય કે નહીં? જેવી રીતના આપણે ઓલું જીરા ગોળી જેવું કંઈક હોય ને, જમ્યા પછી આપણે આમ જરાક કંઈક ખાઈએ અને ભાવે તો પછી એક બે ત્રણ આમ રોકાય રોકાય નહીં ને, રોકે રોકાય નહીં, તો એ જે વારંવાર ચાખવાનું મન થાય છે. બસ એવી જ રીતે જ્યારે જીવ આત્માના આનંદનો અનુભવ એકવાર ચાખી લે, પછી એને અંદરથી એવી તલપ લાગે છે કે નિરંતર સુખ રસ ગટા ગટી. બનારસીદાસજી કહે છે ને કે પછી એને એ આનંદનો અનુભવ કરવાની નિરંતર તલપ લાગે છે, વારંવાર એ આત્માના આનંદમાં અનુભવ કરવાની કોશિશ કરે છે, પુરુષાર્થ કરે છે. એમ નહીં કે ભાઈ તો થવાનો હશે ત્યારે થશે, છ મહિનામાં એકવાર થવાનો જ છે, એમ નહીં. એ તો નિરંતર કોશિશ કરે. જ્યારે અનુભવ થાય એટલે વારંવાર એમાં પાછા બેસવાની કોશિશ કરે છે. મુનિરાજ તો છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલે છે ને, તો સાતમામાં અનુભવ કરે છે, પણ પોતાની કમજોરી વશ હજી છઠ્ઠામાં આવી જાય, વિકલ્પમાં આવી જાય, તો વળી પાછો પુરુષાર્થ કરીને સાતમામાં વયા જાય છે. નિરંતર છઠ્ઠા સાતમામાં ઝૂલ્યા જ કરે છે. અને જે જ્ઞાની ધર્માત્માઓ જે શ્રાવક છે, એ શ્રાવક પણ પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકને તો નિયમપૂર્વક સામાયિક આદિ હોય છે કે જેમાં એ શાંતિથી બેસીને આત્માનું તત્વ ચિંતન મનન કરે છે, અને એમાં કોઈક વાર એ ચિંતન મનનના વિકલ્પો પણ દૂર થઈને આનંદમાં ડૂબી જાય છે. અને જે અવ્રતી ધર્માત્મા છે, એ અવ્રતી ધર્માત્મા પણ વ્રત નથી, કોઈ નિયમ નથી એમને સામાયિક આદિનો, પણ તો પણ અંદરથી એવી એમને આમ જાણે ઈગરનેસ છે કે નિરંતર એને એ જ વિચાર, એને એ ચિંતન મનનમાં હોય છે, અને એ ચિંતન મનનમાંથી કોઈક ક્ષણે એ અનુભવમાં પણ પહોંચી જાય છે. તો જે જીવ હવે આવી નિરંતર અનુભવ કરવાની કોશિશમાં છે, એ નિરંતર એ અનુભવના સ્વાદ લેવામાં તત્પર છે, એમને શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. શુદ્ધિની વૃદ્ધિ એટલે શું? કે જે પોતાના આત્માનો આનંદ પહેલી વાર અનુભવ કર્યો હતો, તો ટાઈમ પણ ઓછો હતો, એની ડેપ્થ પણ ઓછી હતી, અને ક્લેરિટી એટલે કે જે અનુભવનો ક્વોલિટી હોય ને, એ પણ જરાક બેઝિક ક્વોલિટી હતી. અને જેમ જેમ ગુણસ્થાન વધતું જાય છે, પાંચમા ગુણસ્થાનમાં, છઠ્ઠા ગુણસ્થાન, સાતમામાં, છઠ્ઠું નહીં, પાંચ સાત આદિ, તો એમાં આત્માનો અનુભવ ઊંડો થતો જાય છે, વધારે ક્ષણ માટે રહે છે, અને આનંદમાં પણ એમને ખૂબ રસ ભરેલો હોય છે. ખ્યાલ આવે છે ને? તો જેમ જેમ આ પરિસ્થિતિ એટલે ગુણસ્થાન આગળ વધતું જાય, એમ એમ જીવની શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. આપણે ઇંગ્લિશમાં, સિમ્પલ ઇંગ્લિશમાં કહીએ કે પ્યોરિટી વધતી જાય છે. જેવી રીતના કોઈ ગોલ્ડની ઓર હોય ને, મિનરલ હોય ને ગોલ્ડનું, ખાણમાંથી, માઇનમાંથી આપણે ગોલ્ડનું મિનરલ કાઢીએ તો માટીવાળું છે, હજી ઇમ્પ્યોર છે, પણ એને જેમ ઓલું ગરમ કરવામાં આવે અને ટેમ્પરેચર વધતું જાય, તો ટેમ્પરેચર વધતું જાય તો ગોલ્ડ એઝ અ સબસ્ટન્સ ઇઝ વેરી રોબસ્ટ, પણ એની ઇમ્પ્યોરિટી જે બધી છે, માટી ને આદિ, એ બધું બળી જાય, અને ધીરે ધીરે બળતું બધું નીકળતું જાય અને ગોલ્ડ વધારે ને વધારે પ્યોર થતું જાય. એવી જ રીતે આત્માના આનંદમાં જીવ જ્યાં ડૂબે છે, તો એ ધ્યાન અગ્નિમાં બધી મલિનતા બળતી જાય છે અને શુદ્ધ આત્મા પ્રગટ થાય છે. તો એ શુદ્ધિની વૃદ્ધિ થવી એને નિર્જરા કહે છે. જો આ પ્રશ્નોત્તર માળામાંથી વાંચીએ છે પેજ 227 ક્વેશ્ચન નંબર 3ના નિર્જરા કોને કહે છે? અખંડાનંદ શુદ્ધ આત્માના સ્વલક્ષણના બળે આંશિક શુદ્ધિની વૃદ્ધિ, એટલે કે જે પોતાના આત્મામાં ડૂબે છે, આત્માનો આશ્રય લે છે, તો એના આધારે શુદ્ધિની વૃદ્ધિ થવી અને અશુદ્ધ એટલે કે શુભ અશુભ ઇચ્છારૂપ અવસ્થાની આંશિક હાનિ થવી, જે પહેલા શુભ અથવા અશુભ ઈચ્છા, જે હવે જેવી રીતના મંદિર બનાવડાવો, પાઠશાળા ચલાવો, હમણાં જ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સારના પ્રવચન સાંભળતા હતા, એમાં એમ આવ્યું કે સપોઝ કોઈક જીવે પાઠશાળા આદિ મંદિર આદિની શરૂઆત કરી હોય અને હવે અંદરથી વૈરાગ્ય વધી ગયું અને એમને મુનિ દીક્ષા લેવાના ભાવ થયા, તો હવે એ પાઠશાળા કોણ ચલાવશે, એ મંદિર કોણ ચલાવશે, એવો બોજો પણ એમને હોતો નથી. એ તો બધું ભવિતવ્ય અનુસાર ચાલે જ છે, ખ્યાલ આવે છે ને? પણ જે મુનિરાજની ભૂમિકામાં અથવા જે પણ શ્રાવક આદિની ભૂમિકામાં યથા યોગ્ય જે પ્રકારની જવાબદારી અથવા જે પ્રકારના બોજા એમને નથી હોતા, તો એ નથી જોતા. તો એવી જ રીતે જેમને આ શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે નિર્જરામાં, તો જે પહેલા શુભ અને અશુભ ઈચ્છાઓ થતી હતી, પહેલા જે શુભ અને અશુભ ઈચ્છાઓ થતી હતી એની પણ આંશિક હાનિ થતી જાય છે. આંશિક કેમ કીધું? કેમકે જો હજી પણ જીવ મોક્ષ માર્ગમાં છે, હજી મોક્ષે પહોંચી નથી ગયા, હજી કેવળ જ્ઞાની અથવા વિતરાગી પરમાત્મા નથી થઈ ગયા, તો પરમાત્મા નથી થયા તો હજી અશુદ્ધિ તો છે ને. પોતાના યોગ્ય જે મુનિરાજની યોગ્ય એમને જેટલી અશુદ્ધિ હોય એટલી અશુદ્ધિ એમને હજી પણ છે. પણ જે પહેલા જે સાવ શ્રાવક હતા એ શ્રાવકની ભૂમિકાથી આગળ વધતા અંશે શુદ્ધિ વધી છે, તો એ શુદ્ધિની વૃદ્ધિને નિર્જરા તત્વ કહેવાય છે, એને ભાવ નિર્જરા કહે છે. બરાબર, કેમકે આત્માના ભાવોની વાત છે ને, અને એનું નિમિત્ત પામીને જડ કર્મનું અંશે ખરી જવું તેને દ્રવ્ય નિર્જરા કહે છે. આજે આત્માની શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે એને કારણે જે જૂના બંધાયેલા કર્મ, જૂના પહેલા જડ કર્મ આત્મા સાથે બંધાયા હતા ને, તો એની પણ નિર્જરા, નિર્જરા એટલે ખરતા જાય છે. જેમ જેમ શુદ્ધિ વધતી જાય એમ એમ કર્મનું ખરવું વધારે ને વધારે સ્પીડથી ફાસ્ટ થતું જાય, ખ્યાલ આવે છે ને? જો જે નીચેના ગુણસ્થાનોમાં છે તો નીચેના ગુણસ્થાનોમાં જે કર્મ ખરે છે તો ઓછા ખરે છે, પાંચમા ગુણસ્થાનમાં જાય તો એમને ગુણ શ્રેણી નિર્જરા થાય છે. ગુણ શ્રેણી એટલે કે પહેલા સમયમાં સમજો કે બે કર્મ કર્યા તો બીજા સમયમાં ચાર, ત્રીજા સમયમાં આઠ, એમ ડબલ ડબલ ડબલ, નોટ નેસેસરીલી ડબલ પણ જે પણ મલ્ટીપ્લિકેશન હોય એમાં એ કર્મ કરતા જાય છે, એને ગુણ શ્રેણી નિર્જરા કહે છે. જેમ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં જાય તો એ મલ્ટીપ્લાઈંગ ફેક્ટર હજી વધતું જાય છે, ખ્યાલ આવે છે? કેમકે જેમ જેમ શુદ્ધિની વૃદ્ધિ થતી ગઈ તેમ તેમ કર્મ, જે જૂના બંધાયેલા કર્મ, વધારે ને વધારે ઝડપથી ખરતા જાય છે, એને દ્રવ્ય નિર્જરા કહે છે. બરાબર, ભાવ નિર્જરા એટલે શુદ્ધિની વૃદ્ધિ થવી, દ્રવ્ય નિર્જરા એટલે જૂના બંધાયેલા કર્મનું ખરી જવું. બરાબર, અચ્છા તો હવે નિર્જરા તત્વમાં જીવ શું ભૂલ કરે છે? જો ધ્યાનથી સાંભળજો, બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. નિર્જરા છે શું? આપણે અત્યારે શું જોયું કે જે જીવે પોતાના આત્માના આનંદનો અનુભવ કર્યો એણે હવે શુભાશુભ ઈચ્છાઓનો ત્યાગ કરીને આત્મામાં વધારે ને વધારે ડૂબવાનો અનુભવ કરવાના પુરુષાર્થપૂર્વક શુદ્ધ ભાવની વૃદ્ધિ થવી. બરાબર, એટલે કે જે સમ્યક દર્શનની ક્ષણ, આત્માના અનુભવની ક્ષણ, એ સમયમાં જ રહેવું, એ સમયની વૃદ્ધિ થવી, એનો અનુભવ વધારે ગાઢ થવો, એને નિર્જરા કહેવાય છે. હવે જે જીવ આની ભૂલ કરે છે તો આનાથી ઓપોઝિટ હોવું જોઈએ, એટલે કે જે પહેલા શુભાશુભ ઈચ્છારૂપનો ત્યાગ કર્યો હતો તો અહીંયા જીવ શુભાશુભ ઈચ્છામાં જ ડૂબેલો રહે છે, અને પેલા આત્માના અનુભવની શુદ્ધિની વૃદ્ધિ એનો એને ખ્યાલ નથી તો તેને નિર્જરા તત્વની ભૂલ કહે છે. જો આમાંથી વાંચીએ છે પ્રશ્નોત્તર માળા ક્વેશ્ચન નંબર 8 પેજ 234 નિર્જરા તત્વ સંબંધી ભૂલ. આત્મામાં એકાગ્ર થઈને શુભ અને અશુભ બંને પ્રકારની ઈચ્છાને રોકવાથી નિજ આત્માની શુદ્ધિનું પ્રતપન થવું તે તપ છે અને તે તપથી નિર્જરા થાય છે. જો શું કીધું કે જે જીવને શુભ અને અશુભ ઈચ્છાઓ થતી હતી, તત્વાર્થ સૂત્રમાં પણ આવે છે ને, ઈચ્છા નિરોધો તપઃ. તપ કોને કહેવાય? ઈચ્છા નિરોધો તપઃ, ઈચ્છાનો નિરોધ થવો તે તપ છે. અને નિર્જરા કોને કહે છે? તો તપસાહ નિર્જરા, કે તપને નિર્જરા કહે છે. મતલબ ઈચ્છાના નિરોધથી જે આત્મામાં અનુભવન રૂપ ડૂબવા રૂપ શુદ્ધિની વૃદ્ધિ થઈ તેને નિર્જરા કહે છે. બરાબર. હવે એનું ઓપોઝિટ લાવો. નિર્જરા તત્વની ભૂલ શું છે? કે જ્યાં શુભાશુભ વિકલ્પોમાં જ રહેવું. બરાબર. શુભાશુભ વિકલ્પોમાં જ રહેવું, આત્માના અનુભવમાં ન ડૂબવું, એટલે શુદ્ધિની વૃદ્ધિ ન થવી, તેને નિર્જરા તત્વની ભૂલ કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જે શુભ અશુભ ભાવ નિરંતર જીવને થયા કરે છે, એ શુભ અશુભ ભાવોની ઈચ્છા, એ શુભ અશુભ ભાવોની ઈચ્છા તેને નિર્જરા તત્વની ભૂલ કહે છે. જો મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે ને, એમાં એક બહુ સરસ ટોપિક આવ્યો છે કે ચાર પ્રકારની ઈચ્છાઓ છે. આમ તો જો ત્યાં પહેલા શેની વાત કરી કે એકેન્દ્રિય જીવને કઈ જાતનું દુઃખ છે, બે ઇન્દ્રિય અને ત્રણ ઇન્દ્રિય ને આદિ, પછી મનુષ્યનું દુઃખ, તિર્યંજ ગતિમાં, અરે દેવ ગતિમાં દુઃખ, નરક ગતિમાં દુઃખ. બરાબર. પહેલા બધી ગતિઓનું ઇન્ડિવિજ્યુઅલ દુઃખનું વર્ણન મોક્ષમાં પ્રકાશક ત્રીજો અધિકાર એમાં કર્યું. પછી શું કહે છે છેવટે, કે ભાઈ આ બધા જીવો છે ને એને સામાન્ય તમે જનરલાઇઝ કરો તો આ પ્રકારનું દુઃખ છે. કયા પ્રકારનું દુઃખ છે? કે એમને ચાર પ્રકારની ઈચ્છાઓ છે. કઈ ઈચ્છા છે ચાર પ્રકારની? પહેલું છે વિષય, વિષયની ઈચ્છા, એટલે કે નિરંતર જીવને જુદા જુદા પદાર્થો ભોગવવાની ઈચ્છા થાય છે. આપણે મનુષ્યમાં લઈ લો કે આપણને નવું નવું ખાવાનું ખાવાની ઈચ્છા થાય છે. બરાબર. ગાડી ચલાવવાની ઈચ્છા થાય છે, નવા નવા કપડાં પહેરવાની ઈચ્છા થાય છે, સારું ઘર, હજી મોટું ઘર, અથવા તો સારી સ્કિન. બરાબર. ગમે તે જાતની જીવને નિરંતર ઈચ્છા થયા કરે, આને વિષયની ઈચ્છા કહેવાય. બરાબર. પછી સેકન્ડ ટાઈપની ઈચ્છા છે, એ છે કશાયની ઈચ્છા. કશાયની ઈચ્છા એટલે કે જીવને જે પ્રકારના કશાય ભાવ થાય છે એ પ્રકારના ભાવોને અનુરૂપ પરિણમવાની ઈચ્છા. જેવી રીતના સમજો કે આપણને કોઈના પર ગુસ્સો આવી જાય, અને ગુસ્સો આવે તો શું થાય? કે એને એક જીકી દઉં, અથવા એનું આમ ખરાબ કરી નાખું, એનું આમ બુરું કરી નાખું. હવે એ જે અંદરથી કશાય ભાવ થયા, એ કશાય ભાવને પૂરું પાડવા રૂપ, એના અનુસાર કરવા રૂપ જીવને જે ઈચ્છા થાય છે એને કહેવાય છે કશાયની ઈચ્છા. જેવી રીતના સમજો, જીવને લોભ કશાય થયો, વધારે ને વધારે ખાવાનું જમા કરવું. કીડીની વાત કરીએ તો કીડીને શું છે કે ભાઈ ખાવાનું જમા કરી રાખું, ભાઈ પાછળથી વિન્ટરમાં ન નીકળી શકે, સમરમાં બધે બહાર નીકળે તો વિન્ટરમાં એને વાંધો ન આવે, એમ કરીને બધું જમવાનું જમા કરી રાખે. તો એ જે લોભ કશાયને અનુરૂપ પરિણમવાની ઈચ્છા, તો એના માટે બધે જવું, બધી મહેનત કરવી, ખ્યાલ આવે છે ને, એક કશાયની ઈચ્છા છે. પછી થર્ડ ઈચ્છા છે પાપનો ઉદય, એની ઈચ્છા. જીવને નિરંતર પાપનો ઉદય ચાલ્યા કરે છે. સમજો મનુષ્ય ગતિમાં હોઈએ તો ભૂખ લાગે છે, તરસ લાગે છે, કોઈક અંગમાં દુખે છે, ઘૂંટણ દુખતું હોય, આ માથું દુખતું હોય, કંઈક જાતના દુઃખ છે ને. તિર્યંજ ગતિમાં કંઈક જાતના દુઃખ છે, એમને ખાવા પીવાનું ન મળે, પાણી ન મળે, ભૂખ્યા તરસ્યા રહે, એને એની વ્યવસ્થિત રહેવાની જગ્યા ન મળે, ઠંડી હવા આદિ વાતી હોય તો ઠંડી ગરમીનું દુઃખ, વરસાદ આવતો હોય તો એની પાસે ઘર નથી, એ જાતનું દુઃખ એ તિર્યંચોના દુઃખ છે. પછી નરક ગતિના શું દુઃખ છે એ તો આપણને બધાને ખ્યાલ જ છે, 6 ડાળામાં બહુ ડિટેલમાં વર્ણન છે. નિરંતર માર કાટ એમ કરીને એકબીજાને દુઃખ આપ્યા કરતા હોય. અને સ્વર્ગમાં શું દુઃખ છે કે નિરંતર ત્યાં તો ઈચ્છાઓ લાલસાઓ, મને આનાથી આ વધારે કેમ ન મળી જાય, મને આ મોટું વિમાન, મને આ સુંદર દેવી કેમ નહીં, મને અહીંયા જવાની ભાવના છે, મને ત્યાં જવાની ભાવના છે. આ જ બધા પાપના ઉદય ચારે ગતિના જીવોને ચાલ્યા કરે છે. એ પાપના ઉદયોને દૂર કરવાની ઈચ્છા, ખ્યાલ આવે છે ને, એ પાપના ઉદયોને દૂર કરવાની ઈચ્છા એને પાપના ઉદયની ઈચ્છા કહેવાય છે. અને એક ચોથા પ્રકારની ઈચ્છા છે જે છે પુણ્યના ઉદયની ઈચ્છા. હવે આ શું છે? જો જે જીવને પહેલા શુભ ભાવાદી કર્યા હોય તો એ શુભ ભાવના ઉદયમાં પુણ્યરૂપ ફળ બંધાય છે, અને એનો જ્યારે ઉદય આવે તો પુણ્યમાં બધી યોગ્ય સામગ્રી પ્રાપ્ત થાય છે. બરાબર. હવે જે વિશ્વના અનંત જીવો છે એ અનંત જીવોમાંથી બહુ થોડા છે જેને આવી પુણ્યની સામગ્રી પ્રાપ્ત થાય છે. બાકીના જીવોને તો દુઃખી જ છે, કેમકે એમને પુણ્યનો ઉદય નથી તો કોઈ સામગ્રી જ નથી. ખ્યાલ આવે છે કે નહીં? હવે જેની પાસે સામગ્રી છે તો એને આ ભોગવું તે ભોગવું, આ કપડાં પહેરવું, પેલી ગાડી ફરાવું, આમ કરું તેમ કરું. હવે ઇવન સિમ્પલ ભોજન તમે વિચાર કરો, આપણે લગ્નમાં કે ક્યાંય જમવા ગયા હોય તો આને ખાવું ઓલું ખાવું, આમ ચાખું તેમ ચાખું, એક થાળીમાં 25 આઈટમ હોય તો એમાં કોને પહેલા ખાવી ને કોને પછી ખાવી, ખ્યાલ આવે છે ને? તો આ જે પુણ્યના ઉદયમાં પણ જીવને નિરંતર ઈચ્છાને કારણે દુઃખ રહ્યા કરે છે. તો આ મોક્ષમાર્ગ પ્રકાશકમાં 4 પ્રકારની ઈચ્છા કીધી છે. આ ઈચ્છા શું છે કે આ 4 પ્રકારની ઈચ્છાઓ વિશ્વના દરેક જીવને અંતર પોતાના હૃદયમાં અથવા પોતાના આત્મામાં નિરંતર ચાલે છે, અને એને કારણે જીવને નિરંતર આકુળતા રહ્યા કરે છે. આ નિરંતર જે જીવને આકુળતા રહ્યા કરે છે એ જાતની ઈચ્છાઓમાં જ ડૂબેલા રહેવું, એમાંથી એ શુભ અશુભ ભાવની ઈચ્છાને દૂર કરીને પોતાના આત્માના આનંદમાં જઈ અને નિરાકુળ આનંદને ભોગવવું અને શુદ્ધિની વૃદ્ધિ કરવી, એવી ભાવના ન હોવી તેને નિર્જરા તત્વની ભૂલ કહે છે. ખ્યાલ આવે છે કે નહીં? નિરંતર શુભ અશુભ ભાવોની ઈચ્છામાં જ રહેવું તેને નિર્જરા તત્વની ભૂલ કહેવામાં આવે છે. જો આપણે અહીંયાથી વાંચીએ છીએ, આત્મામાં એકાગ્ર થઈને શુભ અને અશુભ બંને પ્રકારની ઈચ્છાને રોકવાથી નિજ આત્માની શુદ્ધિનું પ્રતપન થવું તે તપ છે. બરાબર. અને તપથી નિર્જરા થાય છે. પોતાના આત્માની શુદ્ધિનું પ્રતપન, પ્રતપન એટલે અનુભવન, પ્રતપન એટલે જાણે તપથી જાણે ચમકી ન ઉઠે આત્મા, એ જાતનો પોતાના આત્માનું અનુભવન. કેવું અનુભવન? કે શુભ અને અશુભ બંને પ્રકારની ઈચ્છાને રોકવાથી તેને નિર્જરા કહે છે. અને આવું તપ સુખદાયક છે. આવું તપ કેવું છે? સુખદાયક છે, પરંતુ અજ્ઞાની તેને ક્લેશદાયક માને છે. અજ્ઞાની શું કરે છે? ક્લેશદાયક માને છે. આ તો આપણે આ આ ફોટો છે ને પાછળ, એમાં મુનિરાજ અહીંયા બધે ડ્રો કર્યા છે ને, તો આ ફોટામાં તો આપણે બહુ સરસ મુનિરાજ ડ્રો કરીએ, ખ્યાલ આવે છે ને? પણ તમને જો કોઈ રિયલમાં મુનિરાજ દેખાય તો પૂજ્ય ગુરુદેવશ્રી હંમેશા કહે ને કે ભાઈ એમનું શરીર કદાચ માટીથી ભરેલું હોય, કેમકે એમને તો અસ્નાનતા હોય તો માટીથી ભરેલું શરીર હોય, કદાચ આમ વાળ ઓલું આમ શરીરમાં ગંધ બી આવતી હોય પરસેવાને કારણે, એટલે કેશ લોચ કર્યા હોય તો આપણી જેમ કઈ એમ ઓળેલા વાળ તો હોય નહીં, ક્યાંક ઉગ્યા હોય ને ક્યાંક ન ઉગ્યા હોય, ક્યાંક એ જાતનું અનઇવન આવે કે નહીં? તો બહારથી તો મુનિરાજ કેવા દેખાય? આપણને એમ થાય કે ઓ બિચારા મુનિરાજ, આટલા પરિશ્રમોને સહન કરે છે, જંગલમાં રહે છે, આટલા દુઃખોને ભોગવે છે. અરે દુઃખ ભોગવતા નથી, मुनिराज तो निरंतर पोताना आत्माना आनंद में सुख नो भोग करी रहा है, ख्याल आवे छे ने। पण आपणने शू छे, बधाज जीवोने आपणी दृष्टिथी जोवानी आदत पड़ी गई छे, एने कारणे आपणने एवो मिथ्याभास थाय छे कि मुनिराज दुखनो भोग करे छे, ख्याल आवे छे। पण खरेखर एवी अवस्थामां पोताना आत्माना आनंदनुं सुख केवुं होय एने साची रीते समझवुं, ए निर्जराने साची रीते समझवुं एने निर्जरा तत्वनी साची मान्यता कहे छे, अने साचू न समझवुं ने आपणी ज बुद्धिथी एमने सुख दुःखमां मानवा तो ए निर्जरा तत्वनी भूल छे। जे मिथ्यादृष्टि जीव छे ने, मिथ्यादृष्टि छोड़ो, आपणा जेवा जे मनुष्य छे ने अत्यारना आ भावमां आपणे शुं करीए छे कि आखो दिवस आपणो सेमां जाय छे, धंधा पाणीमां अथवा कोई एज्युकेशनमां, कोई भणवामां, विषय कषायमां, टीवी जोयुं, कंईक सांभळ्युं, कंईक खावानुं खाधुं, बराबर। आजे पांच इंद्रियोना भोगमां ज जाय छे कि नहीं? दिवसनो केटलो समय पुण्य भावमां जाय छे अने केटलो समय पाप भावमां जाय छे एनी एक बेलेंस शीट तो बनाओ, एक सरवाळो तो करो। यू विल नोटिस के आपणा एकाद कलाक आपणे स्वाध्याय करता हशुं मेक्सिमम दिवसमां, बराबर। तो एकाद कलाक आपणो पुण्य भाव थाय छे, एना सिवाय बाकीना बधा पाप भाव छे। चलो एना सिवाय पण बाकीना टाइममां आपणने थोड़ूक कोई का गरीबो प्रत्याम थोड़ी दया आवी जाए, कंईक टीवी जोता होय ने कोईक ने बीमारी थई गई तो आपणने दया आवी जाए, ख्याल आवे छे के नहीं? तो आपण आपणा पुण्य भाव थई गया, पण ए पुण्य भावनुं प्रपोर्शन केटलुं अने पाप भावनुं प्रपोर्शन केटलुं विचार तो करो। अने हवे ई विचार करो कि आपणे निरंतर आ पुण्य पापमां ज बायफर्केशन केम कर्या करीए छे, एनाथी एक जुदो एक त्रीजो भाव पण छे शुद्ध भाव, एमां आपणुं कॉन्ट्रीब्यूशन केटलुं ए पण तो विचार करो। आजे अनादिकाळथी केटलुं पुण्य करीए छे अने केटलुं पाप करीए छे ए जे आपणी जोवानी दृष्टि छे ए दृष्टि ज खोटी छे, केम के एमां निरंतर जीव पुण्य अने पापना भावोमां ज डूबेलो रहे छे। एनाथी पाप आ कोई त्रीजो शुद्ध भाव पोताना आत्मानो आनंदनो अनुभवन एवी अवस्था के जेमां जीवने कोई विकल्प थता नथी, एवी अवस्था के जेमां आ जिनेन्द्र भगवान हवे अनंत काल सुधी रही शके छे, एवी अवस्था जेमां मुनिराज निरंतर सातमा गुणस्थानमां जाय ने क्षणे क्षणे एमां डूबे छे। चलो अरियंत भगवान तो हवे मोटा पदने प्राप्त थया छे, पण मुनिराज जे छे ए तो आपणा जेवा ज मनुष्य छे के नहीं? अथवा चलो मुनिराज पण महान पदने प्राप्त थया छे तो जे ज्ञानी धर्मात्माओ छे पूज्य गुरुदेवश्री जेवा, माताजी जेवा, सोगानीजी जेवा, ए तो आपणा जेवा ज छे के नहीं? આપણી જેમ જ ઘરમાં રહે છે કે નહીં? આપણી જેમ જ ખાવા પીવાનું કરે છે કે નહીં? પણ તો પણ આત્માનો આનંદનો અનુભવન પણ કરે છે કે નહીં? હવે જો એ કરી શકે તો આપણે શું કામ નહીં, ખ્યાલ આવે છે ને? એ જાતની સમજણ અને એ જાતનો પુરુષાર્થ આપણે કરવો પડશે, બસ એ જાતનો પુરુષાર્થ કરવો એ આ સાત તત્વની ભૂલ દૂર કરવાનું પુરુષાર્થ છે, ખ્યાલ આવે છે કે નહીં? नहीं तो आपणे जो आ निर्जरा तत्वनी भूल कोने कहेवाय छे के निरंतर जीव शुभ अशुभ भावोनी ज इच्छा कर्या करे छे, एने ज सुखदायक माने छे अने पेली शुद्ध भावने क्लेशदायक माने छे ए निर्जरा तत्वनी भूल छे। आत्मानी ज्ञानादि अनंत शक्तिओने भूलीने पांच इंद्रियना विषयों में सुख मानी तेमा प्रीति करे छे ते निर्जरा तत्वनी भूल छे। पोताना आत्मानी अनंत शक्तिओ छे, ए अनंत शक्तिओनो जे अनुभव करे तो अनंत आनंद प्रगट थाय छे, पण एने छोड़ीने आ जीव आ पांच इंद्रियों में ज डूबेलो रहे छे तो ए निर्जरा तत्वनी भूल छे। जो आना सिवाय आ तो अंदर भावो में भूल थई ने, हवे आना सिवाय घणा અન્ય મતમાં કે ઇવન આપણા જૈન મતમાં તમે જોયું હશે ઘણા જીવો ઘણા જુદા જુદા પ્રકારનું શારીરિક તપ કરે છે, કેવું તપ કરે છે? શારીરિક, એટલે કે શરીરથી તપ કરે છે. કઈ જાતનું તપ કરે છે? કે જેવી રીતના અન્ય મત હોય ને, તો અન્ય મતમાં પહેલા એવું પંચાગ્નિ તપ ને એવું બધું હતું, એટલે આગ લગાવે. હિન્દુઓમાં હજી પણ હોય ઘણી જગ્યાએ, આગ લગાવે અને એની ઉપર ઊંધા લટકીને એ ગરમીને સહન કરવાની, એ ગરમીને સહન કરવાની, પણ ત્યાંથી ડગવાનું નહીં. એને પંચાગ્નિ તપ કહેવાય. અથવા તમે જોયું હશે કે આ જે મુસલમાન ને એ લોકો હોય ને, એ લોકો તાજિયા લે. તાજિયા એટલે શું? કે કઈ તલવાર જેવું હોય અને આમ પોતાને આમ આમ મારે. ખ્યાલ આવે છે કે નહીં? અથવા ક્રિશ્ચિયન ને બધામાં જે ઈસુ ખ્રિસ્ત એને આમ લટકાવી દીધા હતા ને, તો આ લોકો પણ એ જાતનું પેલું પોતાના શરીરને દુઃખ આપે છે ઇન જનરલ. ખ્યાલ આવે છે કે નહીં? તો આ શરીરને દુઃખ આપવાથી કઈ તપ થતું નથી, મારે તો એ કહેવું છે. અને એ બધા તો જવા દો. આપણે જૈન મતમાં આપણે શું કરીએ છે કે ચલો આજે ઉપવાસ કરી લીધો, આજે આપણે આવી રીતના એકાસનું કરી લીધું, અરે આજે નહીં આખા વર્ષનું એકાસનું કરી લીધું, વર્ષી તપ કરી લીધું. તો એ જાતનું શરીરને કષ્ટ આપવાથી કોઈ જ જાતની નિર્જરા થતી નથી. ખ્યાલ આવે છે ને? શરીરની ક્રિયાથી પોતાને તપ માનવું એ સૌથી મોટી મિથ્યા માન્યતા છે. શારીરિક ક્રિયા જ્યાં જીવ પોતાના આત્મામાં ડૂબવાનો પ્રયાસ કરે છે, તો એ પ્રયાસના વખતે આ બીજા ખાવા પીવાનો વિકલ્પ ન આવે તો એના માટે થઈને એનો ત્યાગ કરી દેવો, એને ખરેખર તપ કહેવાય છે. જેવી રીતના સામાયિક આદિ પોષધોપવાસ આદિ ઉપવાસ હોય છે ને, તો એનું પ્રયોજન શું છે? કે એ બધા વિકલ્પ છોડીને, આપણા ઘરના આરંભ પરિગ્રહના વિકલ્પ છોડીને, જીવ મંદિર કે એવી કોઈ જગ્યાએ જઈને રહે, નિરંતર પોતાના ધ્યાન અને જ્ઞાનમાં મગ્ન રહે. એમાંથી જો ડગે તો ભગવાનની પૂજા ભક્તિ કરીને પોતાને સમતોલ કરે પાછો, અને વળી પાછો પોતાના જ્ઞાન આનંદમાં ડૂબવાની કોશિશ કરે, એને પોષધોપવાસ, એવી આત્માની ક્રિયાને ઉપવાસ અથવા તપ કહેવામાં આવે છે. ખાલી શરીરથી કંઈ ખાધું પીધું કે ન ખાધું પીધું એને તપ કહેવાતું નથી. એટલે ખાવું પીવું એ કંઈ તપની પરિભાષા નથી, પણ જે પોતાના આત્માના આનંદનો પુરુષાર્થ કરે છે, તો એ પુરુષાર્થ વખતે એના આવા તપ ઓટોમેટિકલી થઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આપણે કરવા કે નહીં? આપણે જરૂર કરવા, પણ કઈ જાતના તપ કરવા? કે સમજો આપણે ઉપવાસ કર્યો, તો ઉપવાસ કરીને પછી ટાઈમ પાસ કરવા માટે ચલો ટીવી જોઈએ, કે ભાઈ ચલો પિક્ચર જોઈ લઈએ, આજે જમવાનું તો છે નહીં, તો હવે ટાઈમ જતો નથી અને બહુ વિચાર આવે છે, ભૂખ લાગી તો શું કરીએ, કોઈ બુક વાંચવા બેસી જઈએ, એ બધા ટાઈમ વેસ્ટ કરીને ઉલટું તમે તપ નથી કરતા, પાપ બાંધો છો. સરવાળો કરો ને એવા દિવસનો, તો ઉલટું વધારે પાપ બંધાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આપણો ઉપવાસ કેવો હોવો જોઈએ? જે દિવસે ઉપવાસ કરો એ દિવસે હવે ઘરમાં નહીં રહેવાનું, મંદિરમાં જઈને બેસવાનું. ખ્યાલ આવે છે કે નહીં? આપણા મંદિરો આટલા સરસ મજાના બન્યા છે બધા, તો એનો લાભ તો લેવો જોઈએ ને. મંદિરોમાં લાઇબ્રેરી હોય છે બધે, લાઇબ્રેરીમાં જઈને કોઈ પણ પુસ્તક ખોલીને વાંચો જે તમને ગમે, એવી ચાર અનુયોગ છે ને, એમાંથી જે અનુયોગ ગમે એ પ્રમાણે. અને એક સમજો, એક કલાક દ્રવ્યાનુયોગ વાંચ્યું, હવે જરાક મેન્ટલી થાક લાગ્યો, તો મૂકીને ઘરે ના આવી જવું, ત્યાં જ એ મૂકીને ચલો ભક્તિ કરી ભગવાનની, ભગવાનની ભક્તિ પછી પાછું કર્ણાનુયોગ વાંચ્યું, એના પછી પાછું ચરણાનુયોગ વાંચ્યું, ફરાવી ફરાવીને વાંચીને પોતાના આત્માના ઉપયોગને નિરંતર પોતાના આત્મ સન્મુખ રાખવું, અને એ ઉપયોગથી પણ આગળ વધીને, એ વિચાર ચિંતન મનનથી પણ આગળ વધીને આત્માના અનુભવમાં ડૂબવાની કોશિશ કરવી, એને ખરેખર સાચું તપ, સાચો ઉપવાસ કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જે જીવ આવી તપ, આવા તપ ઈચ્છાનો નિરોધ કરવાની કોશિશ કરે છે, એ જ સાચી નિર્જરા છે, સમ્યક દર્શન પૂર્વક. અને જે આવું નથી માનતા, નિરંતર શુભ અશુભ ભાવની ઈચ્છામાં રહ્યા કરે છે, તેને નિર્જરા તત્વની ભૂલ કહેવામાં આવે છે. અને આગળ છેલ્લું છે મોક્ષ તત્વ. મોક્ષ તત્વ કોને કહે છે? કે પોતાના આત્માના લક્ષ્યથી અશુદ્ધ અવસ્થાનો સર્વથા સંપૂર્ણ નાશ થઈ જવો, જીવ પૂર્ણ રૂપે શુદ્ધ થઈ જવો. જેવી રીતના પેલું ગોલ્ડ સોનું જે માટી સાથે મિક્સ હતું ઓરમાં મિનરલના ફોર્મમાં, તો એ બધું દૂર થઈને હવે પ્યોર ગોલ્ડ તરીકે ઉત્પન્ન થયું. ઉત્પન્ન થયું એટલે પ્યોર ગોલ્ડ તરીકે તરીને આવ્યું, જુદું પડ્યું. એવી જ રીતે આ આત્મા જે પહેલા કર્મથી બંધાયેલો હતો, દ્રવ્ય કર્મ ભાવ કર્મ આદિથી બંધાયેલો હતો, એનાથી દૂર થઈને હવે શુદ્ધ આત્મા તરીકે તરીને આવ્યો, શુદ્ધ રૂપે પ્રગટ થયો, તેને મોક્ષ, ભાવ મોક્ષ કહે છે. અને એની સાથે સાથે જે આત્મામાં જે કર્મ જૂના બંધાયેલા હતા એ કર્મનું સંપૂર્ણ રૂપે ખરી જવું, સંવર તત્વમાં નવા આવતા બંધ થયા હતા. નિર્જરા તત્વમાં શું થયું હતું કે જે જૂના બંધાયેલા કર્મ છે વધારે ને વધારે સ્પીડથી ખરવા લાગ્યા હતા. અને મોક્ષમાં શું થયું કે જે જૂના હતા એ બધા જ ખરી ગયા. ખ્યાલ આવે છે ને, એને દ્રવ્ય મોક્ષ કહેવાય છે. ભાવ મોક્ષ કોને કીધું? આત્માની શુદ્ધિની પૂર્ણતા થવી, સંવરમાં શુદ્ધિની પ્રગટતા થઈ હતી, નિર્જરામાં શુદ્ધિની વૃદ્ધિ થઈ હતી અને મોક્ષમાં શુદ્ધિની પૂર્ણતા થઈ. ખ્યાલ આવે છે કે નહીં? હવે જે જીવ આવું મોક્ષ તત્વનું સાચું સ્વરૂપ નથી જાણતા અને કઈ જાતની ભૂલ કરે છે, જો આત્માની આ મોક્ષ તત્વની ભૂલ, ક્વેશ્ચન નંબર 8 થી, આત્માની પરિપૂર્ણ શુદ્ધ દશાનું પ્રગટ થવું તે મોક્ષ છે. બરાબર, મોક્ષ કોને કીધો? આત્માની શુદ્ધ અવસ્થાનું પ્રગટ થવું, તેમાં આકુળતાનો અભાવ છે, પૂર્ણ સ્વાધીન નિરાકુળતા તે સુખ છે. મોક્ષ અવસ્થા કેવી છે? પૂર્ણ સ્વાધીન અને નિરાકુળ અવસ્થા છે. છ ડાળામાં કહે છે ને, ત્રીજી ડાળમાં, આત્મ કો હિત હે સુખ સો સુખ. આત્માનું હિત કેમાં છે? સુખમાં. અને સુખ કોને કહેવાય? સો સુખ. આકુલતા બિન કહીએ સુખ કોને કહેવાય? કે જેમાં આકુળતા ન હોય તેને સુખ કહેવાય. તો એવું સુખ ક્યાં મળે છે? આકુલતા શિવ માહી નતા તે. આકુલતા ક્યાં નથી? શિવમાં. શિવ એટલે મોક્ષમાં. શિવ મગ લાગ્યો જઈએ માટે મોક્ષ માર્ગમાં લાગવું જોઈએ. તો જો શું વાત કરી કે જે આત્માની પરિપૂર્ણ અવસ્થા છે એ પરિપૂર્ણ શુદ્ધ અવસ્થાને મોક્ષ કહે છે. અને ત્યાં મોક્ષમાં હવે આકુળતાનો પૂર્ણ અભાવ છે. મોક્ષ કોને કહેવાય? આ જે સિદ્ધશિલા છે એને મોક્ષ કહેવાય? ઉપર જે સિદ્ધશિલા છે એ તો જગ્યાનું નામ છે. હા, જ્યાં ચંપાપુર, પાવાપુર, ગિરનાર, કૈલાસજી, હા, કૈલાસ સમ્યક શિખરજી, શું એ ત્યાંથી મોક્ષ થાય છે? એ શું ગેટવે છે કે ત્યાંથી દરવાજો ખુલે ને જીવ મોક્ષમાં જાય? એ કઈ જગ્યાથી મોક્ષ થતો નથી. મોક્ષ તો જીવની આત્મામાં થાય છે. પોતાના આત્મામાં શુદ્ધિની પૂર્ણતા થતા મોક્ષ કહેવાય છે. અને એ મોક્ષ જે જગ્યાએ થાય પછી એને તીર્થક્ષેત્ર કહે છે, સિદ્ધ ક્ષેત્ર કહે છે. ખ્યાલ આવે છે ને? તો જગ્યાનું મહત્વ નથી, એ આત્માનું મહત્વ છે. તો એ આકુળતાનો અભાવ, પૂર્ણ સ્વાધીન નિરાકુળ તે સુખ, પરંતુ અજ્ઞાની એવો માનતો નથી. આવી શુદ્ધ અવસ્થાને અજ્ઞાની જીવ માનતો નથી અને એ એની મોક્ષ તત્વની ભૂલ છે. ખ્યાલ આવે છે ને? આપણને ઘણીવાર વિચાર આવે, જે ઘણા યંગસ્ટર્સ હોય ને સ્પેશિયલી, એ યંગસ્ટર્સને આવા બહુ ક્વેશ્ચન થાય. શું થાય કે ભાઈ પહેલા જીવ છે એ કેવી રીતના ખબર પડે? ચલો એ પ્રૂફ તો થઈ ગયું, જીવ છે પ્રૂફ પણ થઈ ગયું, પણ હવે ભગવાન છે કેવી રીતના પ્રૂફ થાય? એવી કોઈ અવસ્થા છે એ પ્રૂફ કેવી રીતના થાય? જો તમારે વાંચવું હોય ને તો આચાર્ય સમંતભદ્રએ એક દેવાગમ સ્તોત્ર કરીને એક શાસ્ત્ર બનાવ્યું છે, બહુ સરસ છે. 108 કડીઓ છે મા ખ્યાલથી. એમાં આખું સર્વજ્ઞ ભગવાનની સિદ્ધિ ઉપર એ શાસ્ત્ર છે. કે વિશ્વમાં સર્વજ્ઞ ભગવાન જેવી કોઈ સત્તા છે એ કેવી રીતના પ્રૂવ થાય એ ત્યાંથી વાંચજો તમે. બહુ સરસ એમાં બધા લોજિકલ એક્સપ્લેનેશન આપ્યા છે કે કેવી રીતના. ખ્યાલ આવે છે ને? હવે અજ્ઞાની જીવને શું થાય છે? કે આવી અવસ્થા આમ પ્રત્યક્ષ તો દેખાતી નથી. મને કહો, ઇમેજિન કરો, તમારી સામે પ્રત્યક્ષ ભગવાનનું સમોશરણ આવી જાય, તો પણ સમોશરણમાં એ ભગવાનને ભગવાન તરીકે તમે કેવી રીતના માનશો? ખ્યાલ આવે છે કે નહીં? સમોશરણમાં તો શું છે, આમ ઓલા હીરા ચાંદી ઝવેરાત એની જગમગાટ આપણને દેખાય, અને એની વચમાં એક જિનેન્દ્ર ભગવાન બેઠા છે, એટલે આપણને જિનેન્દ્ર ભગવાનની મહિમા શેનાથી આવે? કે જો આ દેવોએ આટલી બધી સંપત્તિ પણ કોના માટે નાખી? ક્યારે જે પેલા જિનેન્દ્ર ભગવાન છે એના માટે. તો એ જિનેન્દ્ર ભગવાનનું પુણ્ય કેટલું? ખ્યાલ આવે છે ને? ત્યાં પણ આપણે ભગવાનને પુણ્યથી ઇવેલ્યુએટ કરીએ છીએ, એમની આત્માની શુદ્ધિથી ઇવેલ્યુએટ નથી કરતા. એટલે ભગવાનની એવી કોઈ અવસ્થા છે જે પૂર્ણ નિરાકુળ અવસ્થા છે, આકુળતા રહિત છે, જ્યાં સુધી ઈ એંગલથી તમે એને સમજવાની કોશિશ નહીં કરો ત્યાં સુધી ભગવાનની પણ સાચી શ્રદ્ધા નહીં થાય. ત્યાં સુધી ભગવાનને પણ આપણે એમના પુણ્યના ઉદયથી જ જોશું. ખ્યાલ આવે છે ને? તો અજ્ઞાની જીવ એવું માનતા નથી કે આવી કોઈ સત્તા પણ છે. અજ્ઞાની જીવને તો શું છે કે ભાઈ જો આ મનુષ્ય ભાવમાં અત્યારના જ મારી પાસે બધી ધન સંપત્તિ છે કે નહીં, મારી પાસે સુખ અને એશો આરામના બધા જ પ્રબંધ, બધી જ ફેસિલિટી અહીંયા જ વર્તમાનમાં જ છે, તો વર્તમાનમાં જે સુખ ભોગવું હોય ને ભોગવી લ્યો. ખ્યાલ આવે છે કે નહીં? આ સારી ગાડીમાં ફરવું, સારું જમવાનું જમવું, એ શું સુખ છે? જો એ સુખ હોય તો એવું સુખ કેટલાય લોકોને છે વિશ્વમાં, છે કે નહીં? જે બધા એમ કહો ને ઓસામા બિન લાદેન જેવા કોઈ ટેરરિસ્ટ હોય અથવા બીજા કોઈ ટેરરિસ્ટ હોય, તો એ લોકો પાસે પણ એટલી સુખ સંપત્તિ તો છે કે નહીં? તો એ પણ સુખી છે. આ ખ્યાલ આવે છે કે નહીં? જો વિચાર કરતા એમ જ કન્ક્લુઝન નીકળે છે કે આ બધી બાહ્ય સંપત્તિથી કોઈ સુખી થતું નથી અને કોઈ દુઃખી થતું નથી. ખરેખર જ્યાં પોતાના આત્મામાં શાંતિ અને નિરાકુળતા જેને સર્વોત્કૃષ્ટ રૂપે 100% પ્રગટ થઈ ગઈ છે, એ જ સુખરૂપ અવસ્થા છે. પણ જે જીવ આ શાંતિથી વિચાર, તત્વ વિચાર નથી કરતા, તો એમ જ ભ્રમાયેલા રહે છે અને આ બાહ્ય વસ્તુઓને જ સુખરૂપે માને છે. શરીરના મોજ અને શોખમાં જ સુખ માને છે. મોક્ષમાં દેહ, ઇન્દ્રિય, ખાવું પીવું, મિત્રાદિ કાંઈ હોતું નથી. તેથી અજ્ઞાની અતિન્દ્રિય મોક્ષ સુખને માનતો નથી અને તેવી તેની મોક્ષ તત્વ સંબંધી ભૂલ છે. મોક્ષમાં કાંઈ આપણને ખાવા પીવાની વસ્તુ મળવાની નથી. શ્રીમદજી એમના એક પદમાં કહે છે કે ભાઈ જેને મોક્ષ પ્રાપ્ત કરવું હોય એ પહેલા વિચાર કરી લેજો, કેમ કે એક વાર ત્યાં ગયા પછી પાછું અવાશે નહીં. વન વે રાઈડ છે. એટલે શ્રીમદજી એમ કહે છે કે ભાઈ જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય એ પહેલા વિચાર કરી લેજો, કેમ કે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી મોક્ષ નિશ્ચિત છે અને ત્યાંથી પાછું અવાશે નહીં. ખ્યાલ આવે છે ને? આ તો ખાલી બાહ્યના સંપત્તિથી વાત કરી, પણ મૂળમાં ભૂલ ક્યાં છે? કે જે અજ્ઞાની જીવ છે એ અજ્ઞાની જીવ આ બાહ્ય સંયોગોને, આ બાહ્ય સંપત્તિમાં જ સુખની માન્યતા કરે છે અને નિરંતર એમાં જ ડૂબેલો રહે છે. પણ ખરેખર તો જે પોતાના આત્મામાં ડૂબે છે એને આવી બાહ્ય સંપત્તિ ગોતવા જવી પડતી નથી અને અંદરથી એ સુખરૂપે જ હંમેશા બિરાજમાન રહે છે. અજ્ઞાની જીવને તો બાહ્ય સંપત્તિ ગોતવા જવી પડે છે કે પછી જેનો તે ભોગવટો કરે અને સુખની મિથ્યા માન્યતા કરે, એ જાતની મોક્ષ તત્વ સંબંધી ભૂલ અજ્ઞાની જીવ નિરંતર અનાદિકાળથી કર્યા કરે છે. જો આ પ્રમાણે આપણે આજે સાત તત્વની ભૂલનો ટોપિક અહીંયા પૂરો થાય છે. પ્રશ્નોત્તર માળામાં તો હજી હવે બીજું ઘણું વર્ણન આવશે સોલ સાયન્સનું, જયતીબેન હજી આગળ આ સાત તત્વની ભૂલનું વધારે ક્લેરિફિકેશન આપશે. એ રીતે આપણો આજનો ક્લાસ અહીંયા પૂરો થયો. નેક્સ્ટ સન્ડે આપણે ફરીથી આ વિષયને આગળ વધારશું. જીનવાણી સ્તુતિ લઈએ. हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणाग्रहे सो पावे सुख चैन। जिनवाणी के ज्ञान ते सूजे लोकालो, सो वाणी मस्तक नवो सदा दे तुंगो। बोलो जिनवाणी मात नो जय हो। जय जिनेंद्र।